સંદેહ નિવારણી પ્રકરણ છ.
નમસ્તે સ્વામી.
શુભમસ્તુ.
તમારી કૃપાથી દરેક વસ્તુ શુભ છે, તે વિના દરેક વસ્તુ અશુભ છે.
સારું, પણ આ બંને કૃપા પર કેવી રીતે આધારિત છે તે તમે સમજ્યા છો? બંને એકમાં જ રહેલા છે, બંને એક જ કૃપા દૃષ્ટિથી બક્ષાયેલા છે. તે વિષયને બાજુએ રહેવા દો. ગઈ વખતે તમને એક લોકગીત પચાવવાને મળ્યું હતું અને તેણે તમારા વિચારોને ઊંડો અસર કરી જ હોવી જોઈએ. હવે તમારું મગજ સ્વસ્થતાની કઈ ભૂમિકા ઉપર છે?
અરે સ્વામી, હવે દરેક વસ્તુ પૂતળાની રમત જેવી લાગે છે, પરંતુ કોઈક વખત મગજ એ ભૂલી જાય છે અને વસ્તુની મોહનીમાં ફસાઈ જાય છે. સ્વામી, એ ભેદ રહસ્ય શું છે?
મન સગળી જાતની પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ સાથે સોબત રાખતું હોય છે. તે હંમેશા વાસનાને પગલે અથવા ઉત્તેજના અને પ્રેરણાને પગલે ચાલે છે. આ એનો સ્વભાવ છે.
એનો અર્થ એમ થાય કે આપણે તેને સુધારી શકતા નથી. ત્યારે આશા શી છે સ્વામી? છેવટે શું આપણે વાસનામાં ડૂબી જવાનું અને નીચી પાયરીએ કે કક્ષાએ ઉતરવાનું?
પ્રિય શિષ્ય, તેમાં આશા છે. ડૂબી જવાની અને નાશ પામવાની જરૂર નથી. જો કે તે તેનો સ્વભાવ છે, પરંતુ તેમાં પરિવર્તન કરી શકાય છે. કોલસો જેમની સાથે ભળે એ બધાને કાળા કરવાનો તેનો સ્વભાવ છે, પરંતુ તમારે તેને અંતિમ ગણવો ન જોઈએ. જ્યારે તેમાં અગ્નિ પ્રવેશે છે ત્યારે કોલસો લાલ થઈ જાય છે. તે જ પ્રમાણે મન હંમેશા અંધકારના મોહમાં ભટક્યા કરે છે, તો પણ જ્યારે પરમાત્માની કૃપાથી જ્ઞાનરૂપી અગ્નિ તેમાં પ્રવેશે છે ત્યારે તેનો સ્વભાવ બદલાઈને ઈશ્વરી સાત્વિક સ્વભાવ તેની અંદર આવે છે.
સ્વામી, લોકો અંતકરણ નામની કોઈક વસ્તુની વાત કરે છે, તે અંતકરણ શું છે?
મનને એમ કહેવામાં આવે છે. કરણનો અર્થ ઇન્દ્રિય એવું થાય છે. અંતકરણનો અર્થ થાય છે આંતરિક ઇન્દ્રિય.
તો શું ઇન્દ્રિયોના આંતરિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો એવા બે પ્રકાર છે?
અલબત્ત, તેમના બે પ્રકાર છે. બાહ્યેન્દ્રિયો કર્મેન્દ્રિયો કહેવાય છે અને આંતરિક ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો તરીકે ઓળખાય છે.
સ્વામી, કર્મેન્દ્રિયો કઈ અને જ્ઞાનેન્દ્રિયો કઈ તે મહેરબાની કરીને મને સમજાવો.
ઠીક, સાંભળો. શરીરથી જે ક્રિયાઓ થાય તે કર્મેન્દ્રિયો કરે છે, તે પાંચ છે. જે ઇન્દ્રિયો અંદરથી જ્ઞાન આપે છે તે જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. તે શ્રવણ કરવાની, સ્પર્શ કરવાની, જોવાની, સ્વાદની અને સૂંઘવાની, અર્થાત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની ઇન્દ્રિયો છે.
આ બંને પ્રકારની ઇન્દ્રિયો ભેગી મળીને શું કાર્ય કરે છે?
ખરેખર તેઓ જે કંઈ કાર્ય કરે છે તે મન કે મનસની મધ્યસ્થી વિના સાધી શકાતી નથી. કર્મેન્દ્રિયો દુનિયામાં કાર્યો કરે છે અને જ્ઞાન સંપાદન કરે છે. જ્ઞાનેન્દ્રિયો સારા બુરાની પરખ કરે છે અને તેમને મન દ્વારા અર્પણ કરે છે. જો મન બિલકુલ હોય જ નહીં તો તેઓ તેમને આત્મા તરફ કેવી રીતે પહોંચાડી શકે? જ્યારે આપણે પૂરથી ભરપૂર નદીના બીજા કિનારે જવું હોય ત્યારે આપણે નૌકા કે તરાપારૂપી સાધન ઉપર આધાર રાખવો જ જોઈએ કે રાખવો પડે છે? જ્યારે પ્રકૃતિ સાથેના સંબંધવાળી કર્મેન્દ્રિયો આત્માને પહોંચવાની ઈચ્છા કરે ત્યારે તેઓએ મનરૂપી નૌકાની મદદ સ્વીકારવી પડે છે, નહીં તો તેઓ ત્યાં પહોંચી શકતા જ નથી.
જો એમ હોય તો આ બે બીજી વસ્તુઓ વિશે તમે બોલ્યા, તે વસ્તુઓ જેવી કે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વગેરે ક્યાં રહે છે?
તેઓ માત્ર આમાં જ છે. જ્ઞાનેન્દ્રિયો બંને સાથે મળીને દસેન્દ્રિયો કહેવાય છે. આમાંની ચાર જુદી પાડીને તેઓ અંતઃચતુષ્ટય અથવા ચાર આંતરિક ઇન્દ્રિયો કહેવાય છે. તે ચાર ઇન્દ્રિયો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે.
ઘણું સારું. કહેવાનો મતલબ એ કે એ સગળા એક જ વસ્તુમાં છે. જિંદગી ખરેખર રમૂજી છે, પરંતુ સ્વામી આ ચાર ઇન્દ્રિયોનું કાર્ય શું છે?
મન વસ્તુને સમજે છે, બુદ્ધિ તરફેણની અને વિરુદ્ધની દલીલો તપાસે છે, ચિત્ત આ સાધનો દ્વારા વસ્તુને સમજે છે, અહંકાર તરફેણ અગર વિરુદ્ધનો નિર્ણય બદલે છે અને આસક્તિથી જ્ઞાનની પકડને ઢીલી કરે છે, તેઓ આ વસ્તુઓ કરે છે।
સ્વામી મને માફ કરજો, હું માત્ર જાણવા ખાતર જ પૂછું છું, આ બધા શરીરમાં ક્યાં હસ્તી ધરાવે છે?
હું ખુશ છું, ચિંતા કરશો નહીં। મન મગજના ઘુમ્મટમાં છે, બુદ્ધિ જીભમાં છે, ચિત્ત નાભી કે ડૂંટીમાં છે અને અહંકાર આપણા હૃદયમાં છે।
ઉત્તમ, આ મુજબ તો બુદ્ધિ અને અહંકાર સૌથી અગત્યના સ્થાનોમાં છે। આ દુનિયામાં સગળા દુઃખોના મુખ્ય કારણ આ બે સ્થાનો છે, તો પછી તમારા શબ્દોના સંદર્ભમાં આપણે તપાસી જોઈએ તો એવું દેખાય છે કે આ બે સ્થાનોને પવિત્ર બનાવવામાં આવે તો કોઈ પણ દુઃખનું અસ્તિત્વ રહેશે નહીં।
ખરેખર તમે મને લક્ષ્યપૂર્વક સાંભળ્યો છે। હા, તમે કહ્યું તે ખરું છે। પ્રથમ, જો શબ્દનો સ્વચ્છ અને પવિત્ર રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બુદ્ધિ સાચે માર્ગે જઈ રહી હોવાનો પુરાવો છે। જો અહંકાર દબાવી દઈએ અને તેના ઉપર જીત મેળવવામાં આવે તો તે હૃદય નિર્મળ કે પવિત્ર હોવાનો પુરાવો છે। તેથી આ બેના સંબંધમાં ઘણી જ કાળજી રાખો, એટલે પછી તમારા મન અને ચિત્ત સારી વૃત્તિઓ ધારણ કરશે, ત્યારે જ તમે દુઃખ અને દર્દથી મુક્ત થશો, ત્યારે તમને દુઃખ અને દર્દ થશે।
તો આ બધામાં હું કોણ છું, આ બધાનો અનુભવ કરનાર કોણ છે?
આપણે સાચા મુદ્દા ઉપર આવ્યા છીએ। આ બધામાંથી હું કોઈ જ નથી, માત્ર જ્યાં સુધી આ શરીર મારું છે એવી લાગણીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ એ બધાનું અસ્તિત્વ હોય। તેઓ બધા કેટલીક પ્રવૃત્તિઓ અથવા વૃત્તિઓની સાથે સંબંધ ધરાવતા હોય છે। જે આ બધી વૃત્તિઓને નિહાળે છે તે તમે છો। આ પ્રવૃત્તિઓના આનંદ અને દિલગીરી, હાનિ અને દુઃખ, સારું અને બુરું એ બધા માત્ર શરીર સાથે સંપણ ધરાવે છે, અને તેથી તો તેઓ તમારા નથી, તે તમારા થશે પણ નહીં। તમે આત્મા છો। જ્યાં સુધી આ સત્ય સમજાય નહીં ત્યાં સુધી તમે હું અને મારુંના ખ્યાલને ઊંઘતા જ રહો છો। તે ઊંઘમાં હાનિ, દુઃખ, દિલગીરી અને આનંદમાં સ્વપ્નો દેખાય છે। માત્ર તમે જાગૃત નહીં થાઓ ત્યાં સુધી આ સ્વપ્નો હઠીલાઈથી તમારો પીછો છોડતા નથી, પરંતુ જાગૃત થઈ ગયા પછી તમે તે સ્વપ્નાવસ્થામાં જે ભય સેવતા હતા તે અને જે દિલગીરી અનુભવતા હતા તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે અને જરાય વધુ વખત સાચા લાગતા નથી। એ જ પ્રમાણે જ્યારે તમે જ્ઞાનથી જાગૃત થાઓ છો અને તમારા મોહ યા ભ્રાંતિને ફેંકી દો તો તમને સમજાશે કે તમે આ બધું નહીં પણ તમે પોતે આત્મા છો।
સ્વામી, તો પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધું કામ કોને ખાતર કરે છે?
કોઈને ખાતર નહીં, તેઓ તેમના પોતાના કામમાં રોકાયેલા હોય છે। આત્મા દરેક વસ્તુ નિહાળે છે, દરેક વસ્તુના દ્રષ્ટા તરીકે તે હોય છે અને તેના પડછાયારૂપ જીવ દેહભાનની સોબતથી ભ્રમિત થયો હોય છે અને તે બધા કૃત્યો દ્વારા આ નાટક ભજવાય છે।